કૃષ્ણ મહારાજ શ્રી ગોલોક વિહારી મહારાજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી નારાયણ દેવ શ્રી ગોપીનાથજી મહારાજ જય શ્રી રાધારમણ મદન મોહનજી મહારાજ
હરે ભક્તો કીર્તન ગાય બધા ભક્તો સાથે જીલજો
આપજો 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 રે વાલાજ આનંદ મને આપજો
Bye.
હેતે હો હો હેતે હૈયામાં મને આપજો રે વાલા આજ આનંદ મને આપજો મને હો હો હે તે હૈયામાં મને ચાંપજો રે વાલા આજ આનંદ મને આપજો છાતી મારી છાપજો રે બાલાજ આનંદ મને આપજો છબીલાની છાતી મારી છાપજો રે બાલાજ આનંદ મને આપજો હો છબીલાની છાતી મારી છાપજો રે બાલાજ આનંદ મને આપજો આજ આનંદ મને આપજો હે નિષ્ફળ આનંદ ના નાથ મન મારો રે નિષ્ફળ આનંદ ના હો નિષ્ફળ આનંદ ના નાથ મન મારો રે સ્થિર સ્થિર કરી સ્થાપજો હે વાલા આજ આનંદ મને આપજો ઓહો આપજો 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 રે વાલા આજ આનંદ મને આપજો
વાલા ભક્તો સદગુરુર્ય નિષ્કુળાનંદ સ્વામી પોતાની નિજ શૈલીમાં જ્યારે મહારાજના મહિમાને ગાવા જઈ રહ્યા છે એ વખતે સ્વામીએ મહારાજને પ્રગટ ભાવથી સંબોધ્યા છે અને આ ગ્રંથમાં પ્રગટના ગુણ લખું છું એવી સ્વામીએ પ્રથમ જ કડીમાં વાત આપણને બતાવી દીધી છે. અને સ્વામી કહે છે આપ ગ્રંથ પ્રગટ પર જાણી રે, લેજો મહિમા પ્રગટ ઉર આણી રે. તો ઓલા ભક્તો આ વાત ઉપરથી એ વાત ફલિત થાય છે કે ભગવાન સ્વામિનારાયણને માટે પ્રગટ શબ્દ વાપર્યો છે. અને મહારાજ કદી પરોક્ષ થતા નથી, મહારાજ હંમેશા પ્રગટ છે. અને જો એમ ન હોત તો સ્વામી આ વાત લખી ન હોત. કારણ કે જે વખતે મહારાજ હતા ને એ વખતે વાત કીધેલી છે, માટે પ્રગટ લખાય એમ નહીં. આ ગ્રંથ તો સૂર્યચંદ્ર તપશે ત્યાં સુધી રહેવાનો સ્વામી જાણતા હતા, છતાં શા માટે લખ્યું પ્રગટ શબ્દ એમ? તો મહારાજને પ્રગટ શબ્દથી સ્વામી સંબોધે છે. મેં અગાઉની કથામાં જેમ વાત કરી હતી કે આપણી ઉપાસના પ્રગટની છે, અને ગુરુએ પણ એ વાત કરી હતી કે મુક્તાનંદ સ્વામીએ પદમાં લખ્યું છે, પ્રગટને ભજી ભજી પાર પાના ઘણા ગીધ ગુનિકા કપિ વૃંદ કોટી. જો એક એક સંતોનો આ હૃદયગત અભિપ્રાય છે, પ્રગટ ઉપર જ સંતોને મહારો દેવો છે. આજ સુધી જીવાતમાં પરોક્ષના ભજનથી બહુ અથડાણો છે, એ વાત પણ મુક્તાનંદ સ્વામી લખી છે. પરોક્ષથી ભવતણો પાર આવે નહીં, વેદ વેદાંત કહે સત્ય બાની. સ્વામી કે પરોક્ષથી ભવતણો પાર આવે નહીં, વેદ વેદાંત આ બધા શાસ્ત્રો કેટલી વાર એ ઉપર એ વાત ઉપર નિર્ણયો સિદ્ધાંતો આપી ગયા છે, પણ હજી સુધી કોઈ જીવ એ વાતને સમજી શક્યું નથી. સ્વામી કે પ્રગટને ભજી ભજી પાર પાના ઘણા ગીધ ગુનિકા કપિ વૃંદ કોટી. પ્રગટના ભજનથી પામેલા જે જે પૂર્વે એની વાત લખી. ગીધ એમ કહેવાય, તુલસીદાસ એની બાબતમાં લખે છે કે આમિષ ભોગી ખગ, આમિષ ભોગી આમુષ માંસના ભોગના ભોગવનારા એવા ગીધ પક્ષીઓ પ્રગટના ભજનથી પાર પામ્યા. મુક્તાનંદ સ્વામી લખે જેને પ્રગટનું ભજન મળ્યું તો ચાહે તેવા કદાચ એના સ્વભાવ એની પ્રકૃતિ એની ક્રિયાઓ, પણ પ્રગટના ભજન સ્વામી કે પાર પામ્યા ઘણા. ગીધ ગુનિકા વેશ્યા પ્રગટના ભજન સ્વામી કે પાર પામ્યા. કપિ વૃંદ કોટી વાંદરાઓ બોલો કેવા સ્વભાવ વાળા, છતાં પણ પ્રગટના ભજનથી સ્વામી કે પાર પામી જા, ભવસાગર ને પાર પામી જા. તો જેને જેને પ્રગટ મેળાશે એનો આ વખતે સ્વામી કે પાર આવે, શેળો આવી ગયો. જરૂરી અક્ષર ધામમાં જનારા છે, પણ આ વખતે સ્વામી આ વાતને ચોખવટ કરતા એવું લખ્યું છે. સ્વામી કે પ્રગટ એટલે કોણ? તો કે ધર્મ ભક્તિના બાળીએ પ્રગટને એ કદાપિ પરોક્ષ થયા નથી, જે વાતને મહારાજે સિદ્ધ કરવાને વાસ્તે ગોપીનાથજી મહારાજની મૂર્તિમાંથી પ્રગટ થઈ અને બ્રહ્માનંદ સ્વામીને દર્શન આપીને એમ કીધું હતું કે સ્વામી આટલો બધો વિરહ કાં કરો છો, અને અમે અહીંથી જતા રહ્યા છીએ એવું તમે સમજો છો? એમ જો સ્વામી તમે સમજતા હોય તો તમને અમારા સમજવામાં ફેરશે, હું અમારા સ્વરૂપને સમજવામાં કંઈક ફેરશે. તમે જો એમ માનતા હો કે મહારાજ અહીંથી જતા રહ્યા છીએ અને હવે કોણ અમારું એમ, તો મહારાજ કહે છે સ્વામી તમને હજી અમારા સ્વરૂપને સમજવામાં કંઈક ફેરશે, અમે પરોક્ષ થતા નથી, અમે હંમેશા પ્રગટ છીએ. બીજી વાત ની મહારાજ સિદ્ધ કરતા અહીંયા હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપની વાત મહારાજ દેખાડે છે. જ્યારે જ્યારે અમદાવાદથી રામ પ્રતાપજી મહારાજ આવતા એ વખતે હરિકૃષ્ણ મહારાજ મૂર્તિમાંથી પ્રગટ થઈ અને રામ પ્રતાપજી મહારાજને પોતાના કંઠમાંથી હાર પહેરાવતા અને અમદાવાદ દેશના સમાચાર પૂછતા કે અમારા આચાર્ય અયોધ્યા પ્રસાદજી સુખી તો છે ને, અમારા સંતો અમારા હરિભક્તો અમદાવાદ દેશમાં બધા સુખે ભજન તો કરે છે ને, એવી ઘણી બધી મહારાજ ચર્ચા કરતા જે હરિકૃષ્ણ મહારાજ પ્રગટશે. તો કહેવાનું કે આપણું જે આ મળેલું સ્વરૂપ એ હંમેશા પ્રગટશે. માટે સંતો એ પ્રગટ ની જ્યાં જ્યાં વાત આવે છે ત્યાં ગોઠણિયા ભરીને વાત કરી છે. સહેજે કાચું નથી રહેવા દે એ બાબત ઉપર સંતો બહુ ઊંડા ઉતર્યા છે કે મહારાજ પ્રગટશે એનું ભજન એમ.
કહે છે મુક્તાનંદ પ્રગટ ભજ પ્રાણિયા અગતણા અગત કાળ જાશે.
મુક્તાનંદ સ્વામી કે ભાઈ પ્રગટ ને ભજ જેને કારણે હું કીધું અગતણા ઓગતત કાળ જાશે. અગ કેતા પાપ, પાપ ના ઓગ વળી જશે. પણ પ્રગટ નું ભજન તો આદરીશ ને તો એ ગમે એવા પાપ છે ને એ તારા ટાળી નાખશે. ભગવાન નો કોલ છે શરણાગત પાપ પર્વતમ ગણિતવાન તદી સદગુણમ અણુમપ્યતુલમ હિમન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. દીનાનંદ ભટ્ટની આ કૃતિ છે કે શરણાગત જેવો હોય પ્રગટ ભગવાન નો જે શરણાગત ભક્ત એના પાપ પર્વતમ પર્વત જેટલા પાપ હોય પણ ભગવાન એ પાપ ને ગણતા નથી. અણુમપ્ય એક અણુ જેટલા ગણીને ભગવાન એ પાપ ને જતા કરે છે. તો એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ જેની આપણને ભક્તો ઓળખાણ થઈ છે. સ્વામી કે પ્રગટ ની ઉપાસના સર્વ હરિ ભક્તો એ હૃદયમાં દ્રઢ કરવી. પ્રગટ થી મોક્ષ, પ્રગટ થી કલ્યાણ, પ્રગટ થી વાત બને છે. પ્રગટ વિના ભક્તો કામ બને ની ગમે એટલું. સ્વામી કીધું ને સૂર્યનું ચિત્ર તમે ગમે એવા સારા પેન્ટર ની પાસે અહીં કદાચ સોનાના વરખમાં કરાવશો તો એ તમને પ્રકાશ નહીં આપે. પ્રગટ સૂર્ય ભલે કદાચ વાદળામાં ઢંકાઈ ગયેલો હશે ને તો લોકો એમ કહેશે દિવસ છે. વાદળા એ ઢાંકી દીધેલો હશે તો પણ એ દિવસ કહેવાશે. ગમે એવો આબે હું અહીંયા સૂર્યનું ચિત્ર કર્યું હશે તો એને એ દિવસ નહીં કહેવાય, કારણ કે પરોક્ષ છે. માટે પરોક્ષ થી કલ્યાણ નથી ને પ્રગટ થી કલ્યાણ છે. એક એક સંતો આ વાત ઉપર બહુ આગળ વધ્યા છે. ગોપાળાન સાહેબ વાતો વાંચો. સ્વામી એક બહુ સુંદર વાત લખી છે. પ્રગટ શ્રી હરિના સ્વરૂપમાં જેને નિષ્ઠાની દ્રઢતા બંધાણી છે એને મોક્ષનું બીજ વવાઈ ગયું છે. પ્રગટ ભગવાનના પ્રગટ શ્રી હરિજીના સ્વરૂપને વિશે જેને નિષ્ઠા બંધાણી છે એ નિષ્ઠા સ્વામી કે મોક્ષનું બીજ છે. બીજ હોય ને બીજ, દાણો ગમે એટલો આખો હોય પણ અંદરની એક જાણ નાનું અમથું બીજ હોય. બીજ ન હોય તો કોઈ પણ દાણો ઉગે નહીં. એમ પ્રગટ ને ભગવાનની જે નિષ્ઠા છે ને એ બીજ છે. ભગવાન સ્વામિનારાયણ એ વચનો તો નોંધ લેવી પડે. મહારાજ કે એ નિશ્ચય છે એ ગર્ભને ઠેકાણે છે. માના ઉદરમાં જો ગર્ભ છે તો બાળક રૂપે પુત્રની પ્રાપ્તિ થશે. એમ જેના હૃદયમાં નિષ્ઠારૂપી બીજ પીડ્યું છે એ ક્યારેક ઉગશે. ભલે કદાચ વહેલું મોડું 5-25 જન્મે કદાચ ઉગે પણ એ બીજ રહી ગયેલું એ બીજ એને મોક્ષ સુધી લઈ જશે. માટે નિશ્ચયની દ્રઢતા અને ગુણાત્મ સાહેબ વાતોમાં તો બહુ પ્રગટની વાતો કરી છે. જેને કારણે અવળા અર્થ કરનારા એના અવળા પણ અર્થ કર્યા છે. પણ સવળા અર્થમાં જો સમજીએ તો ભગવાન સ્વામિનારાયણને વિશે જ પ્રગટની દ્રઢતા કરાવી છે. તો એક એક સંતો મોટા મોટા જે સ્થિતિને પામેલા છે અક્ષરધામમાંથી આવેલા જેને કહીએ જે ભગવાન સ્વામિનારાયણને સમજાવવાના વાસ્તે જે આ પૃથ્વી પર આવ્યા હતા. જેને કોઈ કોઈ કાર્ય બાકી હતું નહીં કે અહીંયા આવીને એને કઈ મોક્ષ કરવો હતો, એને સ્વભાવ ટાળવા હતા, એને વાસના બાળવી હતી કે એને કારણસર રહી ગયેલું એવા જે નહોતા એ અક્ષરધામમાંથી મહારાજની સાથે આવેલા એ બધાનો એકનો એક જ અભિપ્રાય શેખ ખૂંધી રહેલો છે. પ્રગટ ભગવાનને ઓળખાવા અને પ્રગટની ઉપાસના કરાવી. બ્રહ્માનંદ સ્વામીનું કાવ્ય બહુ સુંદર છે. આજ મેં તો ભેટ્યા રે અંકભાર પ્રગટ હરિ. બ્રહ્માનંદ સ્વામી મહારાજ ને મળ્યા ને ત્યારે આ વાત લખી. આજ મેં તો ભેટ્યા રે અંકભાર પ્રગટ હરિ આનંદ ઉદિયા રે નિરખે નયર ઠરી. આજ મને આનંદ ઉદ્યો હે, આજ આનંદ મારા હૃદયમાં ઉદય થયો, ઉગ્યો છે. કારણ કે પ્રગટ ભગવાનની પહેચાનથી પ્રગટ ભગવાનના સ્વરૂપમાં મને પ્રતીતિ બંધાણે ગયો. એટલા માટે સ્વામી આરતી બનાવી છે. કદાચ એ આરતી આપ કદાચ અજાણે છો. હે
આરતી પ્રગટ પ્રભુજી કી જે.
બ્રહ્માનંદ સ્વામી લખી આરતી.
आरती प्रगट प्रभु जी की जय।
आरती तो प्रगट प्रभु ने कीजे, क्यों એટલે કહેવાનો ભાવ કે બધા મોટા મોટા જે મહાપુરુષો મહારાજને ઓળખાવા આવ્યા હતા એને પ્રગટ શબ્દનો બહુ ઉપયોગ કર્યો છે। અને નિષ્કોળા સ્વામીની જે નિત્યાનંદ સ્વામીની વાત તો બહુ અદભુત છે। સત્સંગ જીવન ગ્રંથનો જયારે પ્રારંભ લખવાનો કર્યો, શતાનંદ સ્વામી, દીનાનંદ ભટ્ટ આદિક બધા મોટા મોટા શાસ્ત્રજ્ઞ પુરુષો જયારે ગ્રંથની તૈયારી કરતા હતા, અને એ વખતે એમ કહેવાય છે કે મહારાજને ખબર પડી કે બધા ગ્રંથો, જોકે મહારાજની જાણથી જ થતું હતું, છતાં એક સમાજમાં એ વાતને સમજાવવાના વાસ્તે મહારાજે બોલાવ્યા, તમે કેવી રીતે ગ્રંથની રચના કરો છો, અમને કેવા ઓળખાવો છો। ત્યારે શતાનંદ સ્વામી દીનાનંદ ભટ્ટ મહારાજને કહે, મહારાજ આપ જેવા કયો એવા વર્ણવીએ એમ। અને ત્યારે મહારાજે સભામાં બધાને બેહાડીને વાત કરી, આજ આપણા સંપ્રદાયનું મોટા મોટું જે શાસ્ત્ર કહેવાય, સંપ્રદાયનું જે ઘરેણું કહેવાય, જે કયો તે એ ગ્રંથની રચના થાય છે, તો હવે એમાં અમારા સ્વરૂપનું જયારે વર્ણન કરવામાં આવે ત્યારે અમારા સ્વરૂપને ક્યાં સુધી કેવું વર્ણવવું એમ। ત્યારે નિત્યાનંદ સ્વામી બધા બેઠા હતા, કોઈ બોલે એ પેલા નિત્યાનંદ સ્વામી ઉભા થઈ ગયા, મહારાજને કે મહારાજ મારી વાત જો માનતા હોવ અને મને જો તમે પૂછવા માંગતા હોવ તો હું એમ કહું છું કે આમાં આ શાસ્ત્રમાં તમે જેવા છો એવા લખાવા જોઈએ। મહારાજ કે સાહેબ બેસી જાઓ। બીજા સંતોને પૂછ્યું, મહારાજ આપની જેમ ઈચ્છા હોય, અમે કાંઈ એમાં હસ્તાક્ષેપ કરવા માંગતા નથી, આપ સર્વજ્ઞ સર્વ જાણનારા છો, સ્વતંત્ર પુરુષ છો, આપ જેમ ઈચ્છતા હોય એમ કરવા આપ સ્વતંત્ર છો, અમે તમારામાં આ વાતમાં કે તમારા નિર્ણયમાં અમે કોણ હસ્તાક્ષેપ કરી શકીએ, માટે મારે આપની જેમ ઈચ્છા હોય એમ તમે વર્ણવા માટે તમને સ્વતંત્ર છે એમ। ને ત્યારે એમ કહેવાય છે મહારાજે વાત કરી, તો પછી અમે કૃષ્ણ ભગવાન જેવા છીએ એવી રીતે તમે આ શાસ્ત્રમાં અમારા સ્વરૂપનું વર્ણન કરજો। અને એ વખતે વાલા ભક્તજનો નિત્યાનંદ સ્વામી મહારાજને કહે, મહારાજ એમ તો નહીં બને, ચાહે તે પરિસ્થિતિ ચાહે તે સંજોગો ઉભા થાય પણ હું એવા તમને લખવા દઈશ નહીં। બહુ મહારાજે વાત કરી પણ માયના નહીં। પછી એ એમ કહેવાય છે શેતાનંદ સ્વામીને કે તમે તમારું કાર્ય શરૂ રાખો, આ નિત્યાનંદ સ્વામીને સમજાવવા એ મારા હાથની વાત છે। અને સંતો પોતપોતાની જે શૈલી પ્રમાણે એ જયારે લખવાના તૈયારી કરે છે, કાગળમાં અમુક વાત લખાણી પણ છે, અને ત્યારે નિત્યાને સાંઈ ઉભા થઈને એ કાગળ હાથમાં લઈને ભર સભામાં એ કાગળને ફાડી નાખે, નહીં લખવા દો, કારણ કે મેં ભગવાનના ચરિત્રને જોયા છે, મેં ભગવાન સ્વામિનારાયણના ચરિત્રને માણ્યા છે, સમજ્યા છે, અનેક શાસ્ત્રનો અર્થને મેં મારી રીતે ગૂઢ રહસ્યને સમજી અને પછી ભગવાનના સ્વરૂપની સાથે મેળવ્યા છે, પણ ભગવાન સ્વામિનારાયણની સાથે કોઈ અવતાર ન આવે, મહારાજ તો જેવા છે એવા જ લખાવા જોઈએ। અને ત્યારે કાગળિયા ફાટી જાય એટલે મહારાજ કહે છે, હવે તો આમાં નિર્ણય કરવો પડે વ્યવસ્થિત, આમ ન ચાલે। સભામાં મહારાજે બધાને ઉભા કર્યા, તમે શું કહેવા માંગો છો, કોઈ સંતો આ નથી પાડતા, એક દિવસ બે દિવસ સભા થાય, મહારાજ પ્રશ્ન કરે, કોઈ નિર્ણય ન આવે, સભા બરખાસ્ત, ફરી વાર સભા થાય, સાત સાત દિવસ સભા થઈ, કેટલા દિવસ, સાત દિવસ સભા થઈ, કોઈ નિર્ણય નહીં, છેલ્લી સભા મહારાજ કે આજનો આખરી નિર્ણય કાયમી વાસ્તે રહેશે। અને પછી મહારાજે કીધું, હવે બે વિભાગ થઈ ચૂક્યા છે, એક બાજુ અમે છે, એક બાજુ આ નિત્યાનંદ છે, નિત્યાનંદ સ્વામીની વાતમાં જે માનતા હોય ભળતા હોય એ બધા નિત્યાનંદ સ્વામી બાજુ બેસશે, અમારી વાતને માનવા તૈયાર હોય ને અમે જેમ કહીએ એમ કરવા તૈયાર હોય એ બધા અમારી બાજુ બેસશે, કોઈ ઉભા ન થયા। પછી મહારાજ એક એકને ઉભા કર્યા, બોલો મુક્તાનંદ સ્વામીને કે સાહેબ પેલા તમે કોના પક્ષમાં છો, નિત્યાનંદ સ્વામીના પક્ષમાં કે અમારા પક્ષમાં? મુક્તાનંદ સ્વામી હાથ જોડીને મહારાજને કહે, મહારાજ આ દેહ તમારા પક્ષમાં છે, એમ કરીને બેહી જાય મહારાજ બાજુ। શું બોલ્યા? જો અમે મર્મ પીડ્યા છો, પાછા સમજો, હા સ્વામીનો મહિમાનો તો નિશ્ચય નતો, એવું નહીં સમજે, મહારાજને કહે, મહારાજ આ દેહ તમારા પક્ષમાં, મહારાજ બાજુ। બ્રહ્માનંદ સ્વામીને ઉભા કર્યા, એને ખુલ્લું કહી દીધું, મહારાજ દેહ તમારા પક્ષમાં પણ જીવ તો નિત્યાનંદ સ્વામીના પક્ષમાં, એમ કરીને બેસી જાય મહારાજ બાજુ। એક પછી એક સંતોને મહારાજ ઉભા કરતા જાય છે, બધા કોઈક કોઈક પોતપોતાની રીતે નિર્ણય આપે છે. જે સમજતા હતા એવો આવું કહેતા હતા, નહોતા સમજતા એમ કે મહારાજ ને કે તમે કયો એને કઈ એમાં કઈ હોય જ નહીં, બીજી વાત હાલો અમે તો તમારા પક્ષમાં જ હોય ને એમ કરીને મહારાજ બાજુ બેસતા. એમ હરિભક્તો પણ બધા મોટા મોટા બધા બેહવા મીંડા, પછી તો કોઈને પૂછ્યા વગેરે હો ઉભા થઈને મીંડા બેહવા. સમજા કે બધા એક બાજુ જ પ્રવાહ વહે છે, નિત્યાનંદ સ્વામી પક્ષમાં ક્યાં કોઈ છે, મહારાજ ના બધા પક્ષમાં બેઠા છે. ને ત્યારે મહારાજ કે હવે હવે અમને નિર્ણય લેવો ગમશે ફાવશે. બોલો નિત્યાનંદ સ્વામી હવે તમે શું કહો છો? મહારાજ ને કે મહારાજ મારો તો અફર અંદાજ છે, એમ આ ફરે એવો નથી અંદાજ, ચાહે તે થાય, મને કોઈ મારી સાથે રે નો રે એનથી કોઈ મતલબ નથી, હું તો આ આ વિરોધ પક્ષમાં એટલે વિરોધ પક્ષમાં, એમ મારો તો ઓફર આ અનુભવ અંદાજ છે, આમ જ છે. એમ મહારાજ કે આટલા બધા ફરી ગયા, આ કોઈ તમારી વાત માનવા નથી તૈયાર, છતાં પણ તમે તમારું ધાર્યું મૂકતા નથી, અમને હું તમે સમજો? મહારાજ ને કે તમે ભગવાન સમજો છો, ભગવાન સમજીને વિરોધમાં? હા મહારાજ, ભગવાન સમજીને જ વિરોધમાં બેઠો છું, બહુ કર્યો પણ નિત્યાનંદ સ્વામી માયના નથી. ને એ વખતે મહારાજ કે હવે કા વિમુખ થાવ ને કા બાજુ બેસી જાઓ. મહારાજ ને કે વિમુખ થવા તૈયાર છો, કે અહીંયા બેહવા તૈયાર નથી. ને આખીર મહારાજ એમ કહેવાય છે, છેલ્લા નિર્ણય ઉપાય આવ્યા છે, અને દરબાર સુરાખાચર ને કે સુરાખાચર તો કે જી મહારાજ, આ નિત્યાને સમય સત્સંગમાં ન જોઈ, અમારો વિરોધી પક્ષ ઉભો કરે છે માટે આને સત્સંગ બહાર કાઢો, આ જોયે જ નહીં અહીંયા. અને ઇતિહાસ એમ લખે કે સુરા ખાચર સ્વામીને એક બાજુ લઈ જઈને કે સ્વામી કેમ કરશું, મહારાજને આજ્ઞા હોય એમ કરો, હું કાંઈ ન કહું. અને પછી એમ કહેવાય છે કે સ્વામીને કે તમે બાજુમાં હશે ઓરડી કાંઈ ધ્યાન ભજન નહીં, કાંઈ તમે બેસો. સ્વામીને ત્યાં ધ્યાન કરવા ભજન કરવા બેઠા છે, ને પછી થોડાક સમય પછી બે ચાર કલાક પછી આવ્યા મહારાજ પાસે સુરા ખાચર. મહારાજને કે મહારાજ, નિત્યાનંદને તો એવા જંગલમાં મૂકી આવો છું ને, હવે તો એનું હાઈડ કોઈ ગોયતું ન જડે, એમ હાલતા છે કે તમારા વિરોધમાં જાઈએ, અમે દરબારો બેઠા હોય ને એક સાધુ થઈને તમારા વિરોધમાં જાય, એનું હાડ કોઈ ન જડે એવા જંગલમાં મૂક્યા હોય. મહારાજ કે બરોબર એમ જ હોવા જોઈએ, એમ ઉપાસક તો આવા જ જોઈએ, અમારી વાતમાં સંશય વિનાની વાતને પકડે એવા ભક્ત અમને ગમે, એમ જ હોય ને મહારાજને કે. અને પછી મહારાજ બાજુ બેઠા, સભા પૂરી થઈ, બીજે દિવસે સભા ભરાણી, સભા ભરાણી પણ સભા આવો શું? મહારાજ મુક્તાનંદ સ્વામી ને પૂછે કે સ્વામી આ સભા કેમ આવ છૂન્ય લાગે છે, આ નૂર વગરની સભા હોય એવું લાગે છે, આ ઘરેણા વગરની? ત્યારે મુક્તાનંદ સ્વામી મહારાજ ને કે મહારાજ, નિત્યાનંદ સ્વામી તો સભાનો ઘરેણું હતું, તમે એને વધબાર કર્યા જંગલમાં મૂક્યા, તો હવે સભા બસ આવી જ રહેશે, હવે આમાં કઈ તેજ નહીં આવે. મહારાજ કે તો ભારે કરી, જેવો હોય તો અમારો છે ને, કે હું મહારાજ કહે છે ભલે ને વિરોધી રહેતો પણ મારો ને, એમ તમને જ કહેતા છોકરા. જો ને એકવાર સંતો ગામડે ગયા હતા, સમજા, એક બાપાને છોકરાએ મારીને કાઢી મૂક્યા, બહાર ઓટે બેઠા બેઠા રડતા હતા, એમાં હશે કોઈ સંતો નીકળ્યા એટલે કેમ દાદા રડો છો? તો કે સ્વામી જો ને આજના છોકરા એ કે એવા થયા છે ને, તો એ કે હક લેવા દેતા નથી, આજ દી ઊંધી તો હેરાન કરતા, આજ તો મારીને કાઢી મૂક્યો. એટલે સંતો કે હા બાપા, આજના છોકરા હાવ એ કે આવા થઈ ગયા છે, આમ થઈ ગયા, હાવ એ કે કોઈને કઈ પડી જ નથી મા બાપની, હાવ એ કે લાજ શરમ મૂકીને વર્તે છે, આ ભર કળયુગમાં એ કે આ દાદા આ બપોરે તડકામાં ક્યાં જાય, ધિકાર છે આવા છોકરાને તો. બહુ સંતોએ કીધું ને તે બાપા કે સ્વામી બહુ નહીં કેતો આગળ, જેવો તેવો હોય તો અમારો નહીં કે, બોલો ગમે હોય તો અમારો નહીં કે. એ મહારાજ કે છે સભામાં ગમે આવતો નિત્યાનંદ સ્વામી ભલે અમારા વિરોધમાં ગયો પણ અમારો શું નહીં કે. સુરા ખાચર ને કે સુરા ખાચર ગમે ત્યાંથી ગોત્યા હોય, સુરા ખાચર રમુજી ખરા ને? મહારાજ ને કે મહારાજ તમે આવું ને આવું કરો, એ કે હવે ક્યાં જડે, ક્યાંય એ કે સિંહ ફાળી ખાધા હશે એના હાડકા હવે ન જડે. મહારાજ કે ગમે ત્યાંથી ગોત્યા હો સુરા ખાચર એ વગેરે તો નહીં ચાલે. સુરા ખાચર મહારાજ ને કે મહારાજ તમારી જો દયા હશે, તમારી જે કૃપા હશે ને તો મળે બહુ નક્કી નહીં એમ. મહારાજ કે સારું જાઓ તો ખરા, કઈક કરો, ગમે એમ કરીને ગોતીને લાવજો. સુરા ખાચર મહારાજ ને એટલે મનમાં મનમાં ગોતેલા જ બેઠા, શીખે આજ્ઞાની રાહ જોશું. સ્વામી પાસે જઈને બેઠા, સ્વામી ને કે સ્વામી બધું મેળે આવી ગયું છે. સ્વામી કે અમે જાણતા જ મેળે આવશે જ નહીં, ન્યા આવશે તે જ મેળ ખાશે એમ. સત્સંગ ખૂબ કર્યો ને પછી બહુ મોટા મોટા સ્વામી ને લઈને આવ્યા સભામાં. સુરાખાચર મહારાજ ને કે જો મહારાજ હેમ ખેમ આવ્યા હો, ખબર નહી ન્યા કોને રક્ષા કરી છે. હા, અને પછી મહારાજ ઉભા થઈને એમ કહેવાય છે નિત્યાનંદ સ્વામી ને ભેટી પડ્યા અને સ્વામી ને મહારાજ માથે હાથ મૂકીને કે હે સંતો હે ભક્તો ઉપાસક હોય તો આવા એમ. નિત્યાનંદ સ્વામી નો ઉપર અમારો અઢળક રાજીપો છે. ગમે એવી પરિસ્થિતિ આવી છતાં પણ પોતાના નિર્ણય માંથી ડેગા નથી, ઉપાસના તો પ્રગટ નહીં એમ. પ્રગટ વિના અમારું તે મન લાગે નહીં, પ્રગટ વિના બીજી વાત ભાવે નહીં. માટે મહારાજ ને ભક્તો મોટા મોટા સંતોએ વર્ણન કરાવવામાં કે વર્ણન કરવામાં થાપ ખાધી નથી ને જીવને નથી થાપ ખાવા દેવી, માટે આવા ગ્રંથો રચીને ગયા છે. તો નિત્યાનંદ સાંઈ ની વાત છે. અને ખરેખર વાલા ભક્તો પ્રગટ ભગવાનમાં જયારે મન લાગે ને ત્યારે બધી જ વાત એના માટે હાવ ગૌણ થઈ જાય. પ્રેમાનંદ સ્વામી ના શબ્દોમાં જો જોઈએ તો સ્વામી કે અમને તો પ્રગટ વિના બીજું ભાવે નહીં, બીજું ભાવે નહીં. કયો
હમ તો એ સહજાનંદ, સહજાનંદ ગાવે હમારે મન સ્વામી નારાયણ દુસરો ન ભાવે. હમ તો એક સહજાનંદ, સહજાનંદ ગાવે.
પ્રેમાનંદ સ્વામી કે અમારે મન તો ભગવાન સ્વામિનારાયણ વિના દુસરો ન ભાવે. અને ભક્તો ઉપાસના તો એવી જ જોઈએ. મહારાજ વિના ત્યાં મસ્તક ઝૂકે નહીં. હવે એક તમે સામાન્ય ઉપાસના વાત કરો, તુલસીદાસજી એમ કહેવાય છે વૃંદાવન ગયેલા. વૃંદાવનમાં બાંકે બિહારી કૃષ્ણ ભગવાનનું મંદિર છે, બાંકે બિહારી નામથી પ્રસિદ્ધ છે. દર્શન કરતા હતા અને ભગવાન શ્રી કૃષ્ણ હાથમાં મોર લઈને પ્રત્યક્ષ દર્શન દીધા. કારણ કે તુલસીદાસ એવા ભક્ત હતા, દર્શન દીધા પણ તુલસીદાસે મસ્તક ઝુકાવ્યો નહીં. ત્યારે ભગવાને કીધું, એલા તુલસીદાસ મસ્તક તો ઝુકાયો, તારે હામો પ્રગટ થઈને ઉભો છો, પગની આટી મારે છે અને હાથમાં બાંસુરી ભગવાને લીધી છે ને ભગવાન માથે મસ્તક મોર મુગટ ધારણ કરીને ઉભા હોવા દર્શન દે ને કેમ મસ્તક તો ઝુકાય. ત્યારે તુલસીદાસ કે મસ્તક તો તબ ઝુકે જબ ધનુષ બાણ લ્યો હાથ. આ તુલસીદાસ નું માથું તો નમે એમ, એ બાંસુરી છોડીને તમે ધનુષ બાણ હાથમાં લ્યો ને તો આ માથું ઝુકે. અને ઇતિહાસ એમ બતાવે કે તુલસીદાસના એ ભાવને પૂરા કરવાને વાસ્તે કૃષ્ણ ભગવાને બાંસુરી હેઠી મૂકે અને સારંગ ધનુષ ધારણ કરી શક્યો. એટલે કહેવાનું કે ઉપાસકની દ્રષ્ટિએ જો, ઉપાસકની શુદ્ધતાની દ્રષ્ટિએ જો જોવા જાય તો ઉપાસકની દ્રષ્ટિ ઉપાસક ઉપાસ્ય વિના ક્યાંય સ્થિર થવી ન જોઈએ. જે ઉપાસ્ય સ્વરૂપ આપણને મળ્યું છે એ વિના ક્યાંય મન અટકવું ન જોઈએ, એ વિના ક્યાંય મન ડગવું ન જોઈએ. કયો કોઈ પણ વિષય પ્રતિ બંધાવી ન જોઈએ. કયો દેતળ ગામના ગોપાલ ભગત હતા, એમ કહેવાય છે પોતે બહુ સારા ભગત, મહારાજની ઉપાસના બસ આવી જ. હવે ભગવાનને કરવું ને દીકરાની ખોટ, દીકરો નહોતો પણ ભગત તો ભગવાનના ભજનમાં બહુ મસ્ત રહેતા, એને કઈ ચિંતા નહોતી નથી એની. મારો મહારાજ જેમાં રાજી એમાં હમ રાજી, મારા ભગવાનની જે ઈચ્છા એ મારું પ્રારબ્ધ, એ અમને આમનું સુખી રાખવા કરવા માંગતા હશે તો એમને સુખી રહેશું. પણ સ્ત્રી ભક્તને એમના જે ઘરના એમને થોડીક અંતરમાં ઈચ્છા રહ્યા કરે ભગવાન એક દીકરો આપે તો સારું, ભગવાનને હર વખતે પ્રાર્થના કરે. ગોપાલ ભગત તો મહારાજની ઈચ્છાએ ઈચ્છાએ એમ રાખીને પોતે જીવન જીવે, બહુ અલમસ્ત જીવન. હવે એમાં બનવા કાળે બનવું એવું કોઈ સુંદરિયા બ્રાહ્મણ આવેલા ગામમાં ને ખબર પડી કે આ સત્સંગી છે, એને ઘેર દીકરો નથી. અને ઘરે જઈને માંગણી કરીને બધું લખ્યું, ઓલું જે કાંઈ એનું માગવાનું હોય માગ્યું. પછી કીધું, બેનબા અમારી માતાજીની અમારા ઉપર બહુ મેર છે, અમારી માતાજીની એટલી દયા છે કે જે કોઈ એને દીકરા ન હોય દીકરા આપે, ધન ન હોય એને ધન આપે. એ સહજ તમે ખ્યાલ હોય ને માગવા આવે બધું કહેતા હોય. એટલે આ દીકરો નહોતો એટલે સહજ મહારાજ કીધું ને, ધન ને દીકરા દેનારા ન મળે ને એમાં પ્રતીતિ ન આવે એવા તો ગણતરીના હરિભક્તો હોય, વચનામૃતમાં મહારાજ બોલ્યા છે. અને આ બધી વાત કરી, દીકરા આપે મારી માતાજી એવું કીધું એટલે ઓલા બૈરા ને સહજ સ્વભાવે એને વાત કરી, તો ભાઈ અમે દીકરા વગરના છીએ, જો માતાજી દીકરો દે તો અમે તમે જે કહેશો એ કરવા તૈયાર છીએ, તમે જે કહો માનતા રાખશું. બીજું ત્રીજું જે કઈ ટેક એમણે કીધી કે ચંપલ ન પહેરવા હશે, જે કઈ ટેક રાખવાનું કીધું આ બૈરા ટેક રાખે છે, ભગત ને ખબર નથી. કારણ કે બૈરા જાણે ભગત નો સ્વભાવ કે ભગવાન વિના એનું ત્યાં મન ઝૂકે નહીં, કઈ વાત કરે તો વાત માને પણ નહીં, એટલે એને કઈ વાત કરે નહીં. અને આ તો નથી કહેતા ડાળ ને કોલો કાગડા ને બેસું ડાળ ને ભાંગું, આ ભગવાન ને દીકરો દેવો હશે, બરાબર બ્રાહ્મણ ને ભેગું ભળવો, અને થોડાક સમય થાય, સમય પ્રમાણે 10-12 મહિના થયા એટલે દીકરાનો જન્મ થયો. બોલો બ્રાહ્મણ, એ બ્રાહ્મણ તો એમ રીતે કઈ વિયોજ્યો હતો, આ તો ભગવાનની ઈચ્છાથી દીકરો થયો, અને ફરી વાર પેલો બ્રાહ્મણ આવ્યો એટલે બીજા ઘરના હોય ને એમણે વાત કરી, ભૂદેવ તમે પોર આવ્યા હતા એ ને, તો કે હા, તો કે તમે ફલાણા બેન ના આશીર્વાદ આપ્યા ને એ, તો કે હા, તો કે એની ઘેર તો દીકરો થયો. અને પછી ભૂદેવ રે હાથમાં રાજી રાજી થઈ ગયા કે હવે તો બીજા ઘરે પીડા મૂકો, સીધા ન્યા જવાય એમ, 10 વાગે આવી જાવ ઘેરે, બધી વાત કરીને કે બેન બા તમને ભગવાને મારી માતાજી દીકરો આપ્યો હોવો જોઈએ, સાચી વાત? બેન કે હા, એ કે મારી માતાજી મને કઈ મોકલો છે, મેં દીકરો આપ્યો છે ને તું મારું બધું લઈ આવ. એટલે પેલા બેન કે હું વળી માતાજીનું એમ, તો એને બધું લિસ્ટ કર્યો લાંબુ લાંબુ, માતાજીને આટલી ખીર જોશે, માતાજી આટલી ચુંદડી જોશે, આટલી વાળી જોશે, આ છે ને તે છે ને, બહુ લાંબુ લાંબુ લિસ્ટ કર્યું બેન ને આપ્યું કે લ્યો બેન આ માતાજીનું લિસ્ટ. એટલે બેન તો જોઈને કે આટલું બધું તો હું ન આપી શક્યો. બ્રાહ્મણ કહે છે ન આપી શક્યો તો પછી ના પાડી ગયો, હું જોતો રહો એમ, આ તો માતાજીને આપેલો છે, કાલ સવારે માતાજી લઈ લે તો પછી અમને દોષિત નહીં કરતા એમ. હા, પછી કાલ સવારે પછી રડો કે ભાઈ આ ખોટું થયું એમ, આ તો માતાજી આપેલો છે, માતાજીનું આ બધું હોય દેવું પડે તમારે, નહીતર માતાજી કોપાયમાન થાય તો હોય એ લઈ જાય, પછી કહેતા નહીં. ઓલા બેન તો ગભરાઈ જાય, ભારે કરી આ તો આજી કાજી આમાં આના કાની કરે છે, આટલું બધું ન હોય આમ છે તેમ છે. પેલો બ્રાહ્મણ માનતો નથી. બ્રાહ્મણ ને શું આશા કે આ બૈરાનો સહજ સ્વભાવ લોભી, એ પૂરો આપે નહીં, પેલો પુરુષ આવશે ને તો એ બધું મોહ માગ્યું મને આપી દે. એમાં ભગત ખેતરે ગયેલા સમજા, અને બપોરે કાળો તડકો બળદ કદાચ હરખા નહીં આયેલા હોય, ખીજમાં ખીજમાં બપોરે 12 વાગે તપેલા ને આવ્યા ઘેરે, ઘરે આવ્યા ને એમાં ઓલો ભૂદેવ ઓલા બૈરા સાથે રગજગ કરે ને બધી વાત કરે ને ભગત ને ભાળે એમ છે, હા હવે વાંધો નહીં એમ, 12 વાગી જાય ભાઈ આવી જશે. એટલે ઓલા બેન ને પડતા મૂકીને ભૂદેવ એને વેળગ્યો, એ કે જો તમને ખબર છે ને માતાજી દીકરો આપ્યો છે આમ છે. ભગત કે કયો દીકરો, તમને ઘેરે દીકરો છે એ કોનો છે? તો કેમ, તો કે મારા માતાજી આપેલો છે એમ, તો કે હા. અને પછી બધું લિસ્ટ કાઢીને કેવા માંડ્યો ભૂદેવો, ભગત તો બળદ ને બાંધતા ન બાંધ્યા, આમાં બે જ્યાં પડધાર ની કોરે કે બધું સે હું, બસ એ કે સે હું, આ માતાજી દીકરો આપ્યો છે એનું માતાજી નું જે કાંઈ છે લેવા આવ્યો છે, આપો નહી તો દીકરો માતાજી લઈ લે. પછી કેતા નહીં એમ કે તમે કીધું કેમ નહીં પેલા. અને ભગત નો મગજ ગયો, પેલા થોડી વાર ઘણી આમ આજે આમ કર્યો કે ભાઈ આટલું બધું ન હોય, જે થતું હોય કયો દઈ દઈ અમારે એવું કઈ નહીં, તો કે નહીં આમ જ થાય એમ. એટલે ભગત ઉભા થાય ને ઓલા ઘોડિયામાં 2 મહિનાનું બાળક પૂતું હતું ને, કાંડું પકડી અને ઓલા ભૂદેવ ના ખોળા મૂકી દીધું, લે આ તારા માતાજી નો છે ને, તો ન ખબે એ કે અમે તો સ્વામિનારાયણ આશ્રિત છીએ, દીકરો આપે તોય ભલે ન આપે તોય ભલે, હે મારા ભગવાન ની જે ઈચ્છા એ અમારું પ્રારબ્ધ, એને જો જતો હોય એને એને જો ન આપવું હોય તો અમે રાજી છીએ, પણ અમે ભગવાન સ્વામિનારાયણ આશ્રિત એક વાત દ્રઢ તમને કહીએ છીએ કે અમે તો એનું આપેલું ખાઈએ છીએ, એના આ આશીર્વાદ નું અમે ફળ, જો એ આ દીકરો તમારા માતાજી નો જ હોય તો મારે ન જોઈએ, તમે લઈ જાઓ જાઓ. અને પછી ભૂદેવ હરકાણાક મળો, આ લઈને જવું ક્યાં 2 મહિનાનું, બહુ પછી આમ તેમ કર્યું, તમે રેવા જો ભાઈ આ છે તે છે. ભગત કે માતાજી નો નું ખપે, અમારે તો સ્વામિનારાયણ નો આપેલો હોય ને તો ખપે એમ. ભૂદેવ પછી મુંજાણા, ભૂદેવ કે ભાઈ સાહેબ તમારા સ્વામિનારાયણ નો આપેલો છે, બોલો એમ નહીં 10 વાર કે સ્વામિનારાયણ આપેલો છે આ સ્વામી, એમ 10 વાર બોલાયો. પછી ભગતે બાળકને પાછો લીધો, જો કે પછી ભૂદેવને રાજી કર્યા કે તમે હવે કોઈ દી આવું નહીં કહેશો, તમને આવા કોઈ દી નહીં મળ્યા હોય, પણ આ તો અમારા ભગવાન સ્વામિનારાયણની અમારા ઉપર આજ્ઞા છે કે બ્રાહ્મણને ખાલી હાથે જવા ન દેવા, માટે તમને રાજી કરીને અમે જવા દઈએ છીએ, બાકી તમને કાંઈ ન આપીએ એમ આવા દમ. એટલે કહેવાનું ભગવાન સ્વામિનારાયણનો ઉપાસક ભગવાન સ્વામિનારાયણની વિશેષ નિષ્ઠા બંધાયેલો હોય એનું બીજી ચાઈ મન ઝૂકે નહીં કયો, તો એ પ્રગટની વાતો છે. તો વાલા ભક્તજનો મોટા મોટા સંતોએ પ્રગટનો મહિમા ગાયો છે. આ પ્રેમાનંદ સ્વામી કહે આ ભગવાન જે આવ્યા છે ને 16 કરોડ સંપૂર્ણ આ પૃથ્વી ઉપર પ્રગટ થયા છે,
પુરુષોત્તમ પોતે પ્રગટા, પુરુષોત્તમ પોતે પ્રગટા, સ્વયં મૂર્તિ સાક્ષાત.
સ્વયં મૂર્તિ સાક્ષાત અક્ષરધામમાં જે મૂર્તિ, એ જ મૂર્તિ આજ આ પૃથ્વી પર પ્રગટ થઈ છે. સ્વયં જે છે તે, એમાં કોઈ અંશ અવતાર, કળા અવતાર, વિભુ અવતાર, અંશાંશી અવતાર, એવો કોઈ ભાવ નહીં. પરિપૂર્ણ અવતાર આ પૃથ્વી પર સ્વામી કે આ વખતે પ્રગટ થયો છે.
પુરુષોત્તમ પોતે પ્રગટા, સ્વયં મૂર્તિ સાક્ષાત, સોળ કળા સંપૂર્ણ કયા મનાવે વાત. પુરુષોત્તમ પોતે પ્રગટા, સ્વયં મૂર્તિ સાક્ષાત.
કયો એ મહારાજ ના મહિમા ને ગાવામાં કેટલાય ઉત્સુક છે. મહારાજ પ્રગટ છે, એ સ્વયં મૂર્તિ આજ સ્વામી કે અહીંયા પધાર્યા છે. તો એવા ભગવાન સ્વામિનારાયણ, એક એક સંતો કહેવાનો ભાવ મારો એ છે, એક એક સંતો એ પ્રગટ ઉપર બહુ બહુ વાતો લખી છે. અને એ સંતો એમની પ્રગટ ને માનનારા હરિભક્તો, જો પર્વતભાઈ, ગોરધનભાઈ, કયો ગોરધનભાઈ ને તો કેટલી નિષ્ઠા પ્રગટ ઉપર. એમ કેવાય છે, દુકાને ધંધો કરતા હતા તો કઈ કોઈ વસ્તુ લેવા આવે, ઉધાર માગે તો હસ્તકંતક સ્વામિનારાયણ, હસ્તકંતક સ્વામિનારાયણ. મુક્તાનંદ સ્વામી ને માંગરોળ ગયેલા ખબર પડે કે આ ગોરધન ને ફટકી જશે. જે કોઈ ઉધાર લેવા આવે તો હસ્તે તો કે સ્વામિનારાયણ, હસ્તક તક સ્વામિનારાયણ. અને એ વખતે હરિભક્તો ને મુક્તાનંદ સ્વામી મોકલા મહારાજ પાસે. મહારાજ ને કે આ ગોરધન તમારું, તમારે ખાતે બધું કરે જાય છે, જે કોઈ કઈ લઈ ગયો હોય તો હસ્તે સ્વામિનારાયણ, ક્યારે તમે ચૂકવવા જશો. મહારાજ કે બરોબર કરે છે. હું મહારાજ કે સ્વામી ને કહેજો કે બરોબર કરે છે. અને ખરેખર નિષ્ઠા વાળા હોય ને એને આમ આમ કઈ થાય નહીં. કયો મહારાજ ને ભરોસે બધું કામ ભળાવી દીધું. અને ઇતિહાસ એમ બતાવે, મહારાજે ગોરધનભાઈ નું રૂપ લીધું અને ઘેર ઘેર જેને જેને ઉધાર લઈ ગયા એને ઘેર જઈ જઈને કીધું કે ભાઈ આપણા ઓલા બે મહિના પહેલાના પૈસા બાકી છે, કોઈને કે વરસ દાડા પહેલાના પૈસા બાકી છે, કેદી હવે ચૂકતે કરો છો, બોલો. ગોરધનભાઈ નું નામું ભગવાન ગોતવા નીકળે, કોને કોને ઉધાર લઈ ગયા છે, બોલો. એ પ્રગટ નિષ્ઠા નો પ્રતાપ છે વાલા ભક્તો. પર્વતભાઈ ને સંકલ્પ થાય કે મહારાજ પ્રગટ મને દેખાય છે, આ અવતારો કેવા હશે. તો મહારાજ ની મૂર્તિ માંથી 24 અવતાર એક પછી એક પ્રગટ થઈને દર્શન આપે છે. નૃસિંહ, વામન, જે છે 24 અવતારો બધા મહારાજ ની મૂર્તિ માંથી પ્રગટ થયા અને વળી પાછા પ્રગટ મૂર્તિ માં લીન થયા. ગયો તો એ મહારાજ ની પ્રગટ મૂર્તિ ની વાત ભક્તો છે. તો ભગવાન સ્વામિનારાયણ આ વખતે પધારી ને આપણને સૌ કોઈને પ્રગટ ની ઉપર ભક્તજનો નિષ્ઠા ને દ્રઢતા બંધાવવાનો વાસ્તે. જો કે મહારાજ વચનવૃતમાં એ વાતો લખી છે. મહારાજ કે જેને પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ જે સંત, જેઓ પરોક્ષ ભગવાન ને પરોક્ષ જે સંત તેનો મહાત્મ્ય નિશ્ચય છે, એવો મહારાજ કે પ્રગટ ભગવાન ને પ્રગટ ભગવાન ના જે સંત તેનો જો નિશ્ચય થાય તો મહારાજ કે એને કલ્યાણ નો મુદ્દો હાથ આવે, બોલો. એમ મહારાજ કે પ્રગટ ભગવાન ને પ્રગટ ભગવાન ના જે સંત નો મહિમા સમજાય તો મહારાજ કે એને સર્વે મુદ્દો હાથ આવ્યો, શક્યો એને કલ્યાણ નો મુદ્દો હાથ. એમ તો એવા ભગવાન સ્વામિનારાયણ એનો ભક્તજનો આ ગ્રંથ ની વિશે નિષ્કુળાનંદ સ્વામી બહુ બહુ મહિમા ગાયો છે. તે પ્રગટ ભગવાન ને નમસ્કાર કરી અને નિષ્કુળાનંદ સ્વામી આગળ વધ્યાશે તો એ સ્વામી ભગવાન સ્વામિનારાયણ ની વિશેષતા બતાવતા કહેશે એ ભગવાન કેવા છે, એ પ્રગટ છે તો હવે કેવા છે, એ ઉપર સ્વામી બહુ સુંદર કલમ લખી છે. જે સંપ્રદાયનો હાર્દ છે, સંપ્રદાયનું મૂળ છે. સંપ્રદાયો અનેક છે પણ આપણા સંપ્રદાયની જે વિશિષ્ટતા અને વિશિષ્ટાદ્વૈત મત જે સાકાર સ્વરૂપ એની નિષ્કુળાનંદ સ્વામીએ નોંધ લીધી છે. અને એ વાતને દોહરાવતા નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે આ ભગવાન છે ને એ સાકાર છે. કેવા છે? સાકાર છે.